कंठे माणक मंडलो बलिधर्यो सच्छास्त्रनो गुटको शाले ग्राम तथा सुपात्र जमबा पासे न पै सोटको पाणी गाळन वस्त्र को बिन तथा बेजू बहिर्वास छे कुवे थी जल काठ वासुतरनी दूरी हरी पास छे कुवे थी जल काठ वासुतरनी दूरी हरी वर्णिवेश रमणीय दर्शनम् मंदहास रुचिराननाम्बुजम् पूजितम् सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहम् विचिन्तये ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः ॐ अवतारिणे श्री हरिकृष्ण महाराजाय नमो नमः ॐ श्री पूर्ण पुरुषोत्तम नारायणाय नमो नमः आदि गुरु सद्गुरु गुणातीतानंद मुनये नमो नमः मम गुरु चरण कमलेभ्यो नमो नमः बोलो स्वामीनारायण भगवान श्री हरे कृष्ण महाराज ने जय श्री लक्ष्मी नारायण देव ने जय श्री नर नारायण देव ने जय श्री नारायण मुनि देव ने जय श्री लाडिला घनश्याम महाराज ने जय श्री विघ्न विनायक देव ने जय श्री कष्टभंजन देव ने जय श्री पांसो परमहंसनी जय दिव्य मंदिर में बिराजता नित्य नवा शणगार सजी आपने पोतानी मूर्ति नु अलौकिक सुख अर्पण करता माला लाडीला घनश्याम महाराज आ धनुर्मास ज्ञान यज्ञ ना प्रणेता साधु हृदय दयामृति पूज्यपाद गुरुजी आदि तमाम ब्रह्मनिष्ठ पूजनीय वाला संतो पार्षदों आप सर्वे भक्तजनों ने भाव थी जय स्वामीनारायण। सदगुरु गुणायतान स्वामीना प्रसंगों चाले छे एक पछी एक रोजे नवा प्रसंगों आपणे सांभळीए छे खूब आनंद आवे छे सुख आवे छे एक मार्ग आपने प्राप्त थाय छे कि हवे आपड़े आ एक वस्तु करवानु बाकी छे अने ए हवे आपड़े करी लीए। मोटा पुरुषो पोताना जीवन माथी आपने मार्ग चिंधे कदाच कहता ना होय गुरुजी अवारनवार अमने के कि अमारा गुरुए अमने क्यारे पासे बेसायरा नथी दादा गुरुए गुरुजी ने बधाने પાસે બેસાયરા નથી અને કીધું નથી કે તમે આવી રીતે વર્તો ગુરુજી કે અમે તો એમનું જીવન જોઈ જોઈને જ એ માર્ગે ચાલ્યા છીએ આ પરંપરા જો બે પ્રકારનું જ્ઞાન હોય એક શાસ્ત્રોમાંથી પ્રાપ્ત થયું હોય, એક ઈ જ્ઞાન હોય, અને બીજું જ્ઞાન જે છે ને પરંપરાગત આપણને પ્રાપ્ત થયું હોય. ભલે કદાચ 80% જેવું એ પરંપરાનું જ્ઞાન શાસ્ત્રમાંથી જ હોય, પણ એ જે સમજણ પરંપરા દ્વારા જે પ્રાપ્ત થાય ને એ ડાયરેક્ટ તમે વચનામૃત કે સ્વામીની વાત ખોલીને બેહો ને એમ નહીં સમજાય. એ પ્રેક્ટિકલ નોલેજ કહેવાય જે આ મહાપુરુષો જીવન જીવે છે ને આપણે એને જોઈએ છીએ. એમાંથી જે જ્ઞાન મળે એમના જીવનમાંથી, એમાંથી જે આપણે દ્રઢતા થાય એ આખી નોખી વાત છે. આ બધા મહાપુરુષોને બસ ભગવાન મુખ્ય હતા જીવનમાં, ભગવાનનું ભજન થાય અને અત્યારે પણ એ જ ઈચ્છા છે ને ગુરુજીને, બસ ગમે એમ કરીને આ બધા હરિભક્તો ભગવાનમાં જોડાય. ભગવાનનું તાન હોય તો ભગવાનમાં જોડાવાય, બાકી તાન વિના જોડાવાતું નથી. માટે તાન ઈ રાખીએ કે કેમે કરીને મારે ભગવાનમાં હેત કરવું છે. જગતમાં તો હેત કરી લીધું છે જન્મો જન્મ, હવે તો મારે ભગવાનમાં હેત કરવું છે, બીજે ક્યાંય નથી કરવું. આજે તારીખ 10/1/2018 બુધવાર, પોષ વદ નોમ, માત્ર ને માત્ર 5 દિવસ છે હવે, હા આજનો ગણીને, કાલથી 4 દિવસ. પછી તમને હું હેરાન નહીં કરું, હે તમે છૂટા પછી. ખૂબ સરસ વાલા ભક્તો, આપણે ગુણાતીતાન સ્વામીના પ્રસંગોનું શ્રવણ કરીએ છીએ. આજે પ્રસંગોમાં માળિયા ગામના જે પ્રસંગો છે એ આવવાના છે. જૂનાગઢની બાજુમાં માળિયા હાટીના ગામ છે અને ત્યાં હાટી દરબારો લુવાણાનો ખૂબ સારો એવો સત્સંગ પણ છે. માળિયા ગામમાં ત્યાં દરબાર બાબુભાઈ કરીને રહેતા હતા. સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીના તેઓ કૃપાપાત્ર શિષ્ય અને બાબુભાઈના કુટુંબીજનોની સાથે કંઈક પરસ્પર ક્લેશ થતાની સાથે જ એમનો વ્યવહાર ખૂબ દુબળો થઈ ગયો હતો. પરસ્પર કંઈક બોલી ચાલી થઈ હશે, બધા નોખા પડી ગયા છે, કાંઈ સરખું કદાચ ભાગમાં આવે ન આવે, જે તમારે આ બધી સંસારમાં બિના બની જતી હોય છે. ભગત સારા હોય પણ વ્યવહારમાં કદાચ પાછા પડી જાય, એનું આ પરિણામ આવે. જો ભગતમાં નિષ્ઠા ન હોય તો પછી એ સત્સંગમાંથી પણ સાથે સાથે પાછા પડે છે, પણ જો ભગવાનના ભક્તને ભગવાનની નિષ્ઠા હોય ને તો એ સત્સંગમાંથી પાછા ન પડે, ગમે એટલો વ્યવહાર કદાચ એનો સુધરે અથવા તો બગડે. કારણ કે સત્સંગમાંથી બે પ્રકારે પાછું પડાય છે, બહુ અતિશય આગળ વધી જાય ને તો એ પછી એને હાચવવામાં રહી જાય, અને હાવ ન હોય તો એ પછી એને મેળવવામાં રહી જાય. એટલે માપે માપે જે વચગાળો જે રાખે ને ભગવાન, એમાં ભગવાન ભજાય. પણ આ ભક્તને તો અતિશય ભગવાનની નિષ્ઠા હતી એટલે સત્સંગમાંથી પાછા પડ્યા નહોતા. માળિયા ગામથી મીઠા ઠક્કર વારે વારે જૂનાગઢ આવે, સ્વામીના દર્શન કરે અને સ્વામીની વાતો સાંભળે. તે બાબુભાઈના માતુશ્રીના મનમાં એવો સંકલ્પ થયો કે હું સ્વામી ઉપર એક વિનંતી પત્ર લખું, સ્વામીને વિનંતી કરું કે અમારો કંઈક આ વ્યવહાર દુબળો થયો છે, તમે કંઈક કૃપા દ્રષ્ટિ કરો. એવો સંકલ્પ કર્યો એટલે પત્ર લખી એ મીઠા ઠક્કરને આપ્યો અને કીધું તમે જૂનાગઢ જાઓ ત્યારે આ જોગીને આપજો. અને મીઠા ઠક્કર પછી જૂનાગઢ આવ્યા અને સ્વામીને દંડવટ કરી સ્વામી પાસે બેઠા, અને બાબુભાઈના માતુશ્રીએ જે પત્ર આપેલો હતો એ સ્વામીને આપી અને કીધું કે સ્વામી, આ બાબુભાઈના માતાએ તમને વિનંતી પત્ર લખ્યો છે, માટે કંઈક કૃપા દ્રષ્ટિ કરજો, એવી વિનંતી કરી. પત્ર વાંચી સ્વામીએ કહ્યું, મીઠાભાઈ, બાબુભાઈના માતાને કહેજો કે બાબુભાઈનો ગરાસ પાછો મળી જશે, તમે ચિંતા ના કરતા, એની માટે અમે રાધારમણ દેવને પ્રાર્થના કરશું, દેવ બહુ બળિયા છે. શ્રી હરિજી મહારાજે જે જે ધામમાં જે જે દેવોની સ્થાપના કરી છે, ભુજમાં ને અમદાવાદમાં નરનારાયણ દેવ હોય, એ ગઢપુરમાં ગોપીનાથજી મહારાજ હોય, ધોલેરામાં મદન મોહનજી મહારાજ હોય, એ બધા દેવ બહુ બળિયા છે. હા, એ દેવની આપણે પ્રાર્થના કરીએ, એમની આગળ ઊભા રહી આપણે ભાવથી દર્શન કરીએ તો આપણી પ્રાર્થના અવશ્ય એ દેવ બધા સાંભળે છે. ભગવાને દેવની સ્થાપના કઈ જેવી તેવી રીતે નથી કરી. જ્યારે જ્યારે જે જે મંદિરમાં દેવોની સ્થાપના કરી છે ત્યારે દરેક મંદિરના ઇતિહાસમાં ચરિત્રોમાં એવું લખાયેલું છે કે ભગવાનની મૂર્તિમાંથી તેજ પ્રગટ થયું અને બધા દેવોમાં જઈને નિવાસ કરીને રહ્યું. ખુદ ભગવાન એ દેવમાં બિરાજે છે એવો ભાવ આપણે કેળવવો જોઈએ, ભાવથી દર્શન કરીએ. ગુણાત્તાનંદ સ્વામી કે રાધારમણ દેવને અમે પ્રાર્થના કરશું પણ તમે થોડો સમય ધીરજ રાખજો, હા, આ ઇન્સ્ટન્ટ કામ ન થાય. અમુક કામ છે ને આમ સ્લોલી થાય ને એ સારું હોય. માટે કીધું માતાને કહેજો કે તમે ધીરજ રાખજો. અને સાથે સાથે એમ પણ આજ્ઞા કરી કે ગરાસ મેળા પછી દરબાર ગરાસમાંથી રાધારમણ દેવનો ભાગ કાઢે, આ પણ આજ્ઞા કરી. આપણને કંઈક ભગવાન આપે તો એનો ભાગ દસમો વીસમો જે ભગવાનની આજ્ઞા છે એ દેવોનો ભગવાનનો ભાગ કાઢીએ અને મંદિરમાં અર્પણ કરીએ, ત્યારે જ આપણી આવક જે છે, આપણું ધન જે છે એ સેફ રહી, એ શુદ્ધ રહી. બાકી જો દેવનો ભાગ ન કાઢે તો દેવ ત્રણ રૂપે આવીને આપણા પાસેથી એ ભાગ લઈ જાય. ખબર છે કયા કયા રૂપે? એક પોલીસ રૂપે આવીને લઈ જાય, એક વકીલ રૂપે આવીને લઈ જાય અને એક ડોક્ટર રૂપે આવીને લઈ જાય. આ દેવ જ લઈ જાય, આ ભગવાન જ લઈ જાય, એમ જ સમજવું. જો ભાગ કાઢીએ તો કાંઈ વાંધો ન આવે. માટે આ ભગવાનની આજ્ઞા છે, જે ન પાળતો એ વિનંતી છે પાળજો. રાધારમણ દેવને પ્રાર્થના કરી અને સ્વામીએ કીધું કે એમને કહેજો કે ગરાસ મળી જાય ને પછી ભાગ કાઢે. અને મીઠા ઠક્કરે આશીર્વાદનો પત્ર લઈ અને માળિયા પધાર્યા. અને ઈ બીજી બાજુ બંને મા દીકરાએ સંકલ્પ કર્યો કે જો આપણો ગરાસ પાછો મળી જાય ને તો આપણું 300 આંબાનું આંબાવાડિયું જે છે તે રાધારમણ દેવને અર્પણ કરી દેવું. આવો સંકલ્પ કર્યો અને ટૂંક સમયમાં જ સ્વામીના આશીર્વાદ ફેળ્યા અને બાબુભાઈ અને તેમના માતુશ્રીને અંતરમાં આનંદ થઈ ગયો કે સ્વામીની કૃપાથી સ્વામીએ રાધારમણ દેવને પ્રાર્થના કરી એટલે અમારો ગરાસ પાછો મળી ગયો છે. એટલે તરત જ બાબુભાઈના માતુશ્રીએ કીધું કે તમે જાઓ, જૂનાગઢ જાઓ અને આ જગ્યા અર્પણ કરો દેવને. તમે સ્વામીને અર્પણ કરી દો, વાર બિલકુલ ના લગાડો. એટલે તરત જ બાબુભાઈ જૂનાગઢ આવ્યા અને દેવના દર્શન કરી સ્વામીને પગે લાગ્યા. અને સ્વામીને પગે લાગ્યા એટલે તરત જ સ્વામીએ સામે આવીને કીધું કે બાબુભાઈ ગરાસ મળી ગયો ને. અંતર્યામીપણે સ્વામી બધું જાણી ગયા એટલે સામે આવીને કીધું. ત્યારે બાબુભાઈ બોલ્યા, હા સ્વામી, આપના આશીર્વાદથી બધું જ પાર પડી ગયું છે અને ગરાસ પણ મળી ગયો છે. ત્યારે સ્વામી હસીને કીધું, તો પછી અમારા રાધારમણ દેવના ભાગનું શું, હે, એનું કંઈક કરો. ત્યારે બાબુભાઈ કહે, સ્વામી, અમારા માતુશ્રીએ એની માટે તો અમને અહીંયા મોકલો છે. અમારું 300 આંબાનું આંબાવાડિયું જે છે અમે રાધારમણ દેવને અર્પણ કરીએ છીએ. આવી વાત જે આ સ્વામીને કરી ત્યારે સ્વામી બાબુભાઈ ઉપર ખૂબ રાજી થયા અને બાબુભાઈએ કારભારીને બોલાવી અને એ લેખ લખાવી અને સ્વામીને અર્પણ કરી એ જગ્યા. સ્વામીએ કહ્યું, દરબાર, ભગવાન તમારો વ્યવહાર સારો કરશે પણ સત્સંગ ગૌણ થવા દેશોમાં. આપણે એમ થાય એ સ્થિતિ કેવી, હે, કે બાબુભાઈ આવડી મોટી જમીન સ્વામીને અર્પણ કરવા આવે છે એ જ સમયે સ્વામીએ સ્વીકારે છે ભેટ, દેવની છે એટલે દેવના શરણે લઈ લે છે, પણ સાથે સાથે ગુણાત્માનંદ સ્વામી જીવનું બગડે નહીં એવી ટકોર પણ કરતા હતા. નકર કોઈ દાન કરવા આવે અને કોઈ સાધુ પછી એ જીવને વિષય ખંડનની વાત કરે અથવા તો જીવના શ્રેયની કંઈ વાત કરે એવું ક્યાંય ભાડ્યું છે? એ તો જે ભગવાન જેના જીવનમાં મુખ્ય હોય ને એ સાધુના આપણને દર્શન એવા થાય ને એવી વાતો આપણને એના મુખેથી સાંભળવા મળે. બાકી તો વાહામાં થાપા મારે, પાનબીડા આપે, બધું કરે ને, ભજીયા ખવારે ને, પછી મોકલે, વાહ ભાઈ વાહ, હારું લ્યો, આ સત્સંગ. આનો અર્થ એ નથી હો, જ્યારે સાચા સંતો સારા સંતો આપણને પાનબીડા આપે કે હારતોરા આપે એ બે ભેગું ન કરવું તમારે પાસે, એ એક વિવેક છે, એ અંતરના આશીર્વાદ દેતા હોય. એ સામેવાળા વ્યક્તિને ખબર પડી જ જાય કે આ કેવા ભાવથી મને બોલાવે છે ને કેવા ભાવથી મને પ્રસાદી આપે છે, એ કઈ બીજી વાત કરવાની જરૂરત જ નથી. ગુણાત્માનંદ સ્વામીએ ટકોર કરી, તમારા જીવનું બગડે એવું ન કરતા હો, ધ્યાન રાખજો, ગમે એટલો વ્યવહાર સુધરી જાય પણ સત્સંગ ગૌણ થવો ન જોઈએ, સત્સંગ મુખ્ય રહેવો પડે આપણા જીવનમાં. બાબુભાઈ કહ્યું, ભલે ભલે સ્વામી, આપ જેમ કહેશો એમ જ અમે કરશું. બાબુભાઈની વાત સાંભળી સ્વામી ખૂબ રાજી થયા અને ત્યાર પછી તો એવા ઘણા દરબારો હતા જે રાધારમણ દેવને આંબા વાડીઓ જે હતી પોતપોતાની અર્પણ કરી અને સ્વામીએ આંબાવાડિયાના જતન માટે ધ્યાની સંત ભગવાન દાસજીને રાખ્યા હતા, ત્યાં માળિયા મોકલા અને સ્વામીને આજ્ઞા કરી કે તમે ત્યાં જાઓ. અને સ્વામીના જોગને લીધે માળિયાનો સત્સંગ પણ ખૂબ વિકસ્યો હતો. આંબાવાડીનું તો જતન કરતા હોય પણ સાધુ હોય ત્યાં કથા વાર્તા થાય એટલે સત્સંગ પણ વિકાસને પામેલો. ઉનાળાના સમયમાં જ્યારે કેરીઓ પાકે ત્યારે સ્વામી જૂનાગઢથી ગાડા મોકલે એટલે એ બધી કેરીઓ ભગવાન દાસજી સ્વામી ગાડામાં ભરી અને જૂનાગઢ રવાના કરતા. આજે પણ વાલા ભક્તો એક ગામમાં દરબારોમાં ખૂબ સારો એવો સત્સંગ છે. ગુણાત્માનંદ સ્વામીએ જે સંતને ત્યાં માળિયા મોકલા હતા એ સંતની વાત વાલા ભક્તો અલૌકિક છે, એનો પ્રસંગ બહુ સાંભળવા જેવો છે. ધ્યાની સંત મહારાજના વૈરાગી ભગવાન દાસ સમાગમ કરવાયા વતા ગુણાતીતાનંદજી પાસ. ભગવાન દાસજી સ્વામીનો પ્રસંગ ખૂબ માણવા જેવો છે. મૂળ તે પીપલક ગામના હતા અને ગુણાત્માનંદ સ્વામી જ્યારે જૂનાગઢથી સંઘ લઈને વડતાલ જવા નીકળે ત્યારે અવશ્ય એ અચૂક એ સંઘમાં હોય, વારે વારે સ્વામી પાસે આવે અને સ્વામીનો સમાગમ કરે. ભગવાન દાસજીની ઉંમર જુવાન પરંતુ એમને પરણવા માટે તેઓ તૈયાર નહોતા, લગ્ન નહોતા કરવા, પણ તેમ છતાંય એમના પરિવારજનોએ ખૂબ આગ્રહ કર્યો, બળજબરીથી તેમને પરણાવવાનું નક્કી કર્યું ને બધું ગોઠવાઈ ગયું. કહેવાય છે ને કે સાધુના હૃદયમાં ભગવાન તો ભગવાન આપે હે, જીવને જીવમાં ભગવાનને ઘાલે, એવી જ આ કઈક વાત બની. સંત હૃદયમાં મૂર્તિ જે ભેટાડે ભગવાન, સંત
બધું નક્કી થઈ ગયું.
લગ્ન તો કરવાનું બધાએ નક્કી કરી લીધું, પણ જેની હારે પરણું એનું એ બગડશે, કારણ કે મારે તો સંસારમાં રહેવું જ નથી, હવે કરવું હું? સામેવાળા જીવનું એ ન બગડે એનું ધ્યાન રાખવું પડે ને. એટલે એક સંકલ્પ કર્યો, વિચાર આવ્યો. શું સંકલ્પ કર્યો?
સુનો મૂકી માંડવડો બહિર ના બહાને ભાગ્યા, સુનો મૂકી માંડવડો બહિર ના બહાને ભાગ્યા.
લગ્ન ચાલુ હતા, બહિર ભૂમિ ના બહાને ત્યાંથી નીકળ્યા. ત્યાં બહિર ભૂમિ જાવું છે, હું જતો આવું, બધું ઘડી થોભી રાખો. અને નીકળ્યા, અને ત્યાંથી જૂનાગઢ તો ઘણું આઘું હતું, સેંકડો કિલોમીટરનું અંતર હતું. થાકને લીધે આંખો મીચાઈ ગઈ અને રાતના ઊંઘ આવી ગઈ.
આંખ ખોલીને જોઉં ત્યાં મંદિર ના દર્શન થયા, આંખ ખોલી જોઉં ત્યાં મંદિર ના દર્શન થયા.
હે ખોલો દરવાજો મંદિર નો, અહીં આવ્યા છે મહેમાન.
બોલો દરવાજો,
પુણાત્માનંદ સ્વામી કહે છે,
અહીં આવ્યા છે મહેમાન.
હે મોટા મુક્ત મહારાજના પીપલગના દાસ ભગવાન,
મોટા મુક્ત મહારાજના પીપલગના દાસ ભગવાન.
મોટા મુક્ત મહારાજના પીપલગના દાસ ભગવાન,
મોટા મુક્ત મહારાજના પીપલગના દાસ ભગવાન.
જૂનાગઢ તો બહુ દૂર હતું, એટલે રાત પડી ગઈ, થોડોક આરામ માટે બેઠા હતા. ત્યાં આંખો મીચાઈ ગઈ, ઊંઘ આવી ગઈ, થાક લાગી ગયો હતો. અને જ્યાં સવાર પડી ઊંઘ ઉડી, ત્યાં તો જોવે ત્યાં જૂનાગઢ મંદિરના દર્શન થાય. ડાયરેક્ટ જૂનાગઢ મંદિરના દરવાજે, કેવું સારું. હે, અહીંયા આપણે રાતના હોઈએ તો સવારે વડતાલ પૂનમ ભરવા ફૂગી જાય એવી વાત થઈ નહીં. ગુણાત્માનંદ સ્વામી સવારે દરવાણીને કહે છે કે ખોલો દરવાજો મંદિરનો વહેલા સવારે, હો આ મહેમાન આવ્યા છે, કોઈ ગજાયણા જો બેઠા હોય ને, હા એમને અંદર આવવા દો, એમને લેતા આવો. એ પીપલગના ભગવાન દાસજી છે, અને સ્વામીના વચનમાં સ્વામીના આદેશમાં સર્વજ્ઞ પણ નિતરતું હતું. કેવું સ્વામી બધું જાણી જતા. અને જ્યારે અંદર આવ્યા અને સૌ પ્રથમ ગુણાત્માનંદ સ્વામીને મળ્યા અને સ્વામીને દંડવટ કર્યા, સ્વામીએ ખૂબ રાજીપો વરસાવ્યો, બંને હાથ માથા ઉપર મૂકી અને હેટા સ્વામીને. અને ગુણાત્માનંદ સ્વામી કહે છે, હે જોબન વયે જીવડો, હે માયા જીતીને આવ્યો, દૂજો અદ્ભુતાનંદ કહું જેણે સંસારને સળગાવ્યો. ગુણાત્માનંદ સ્વામી કહે છે, જોબન વયમાં તમે તો માયા જીતીને આવ્યા છો. અદ્ભુતાનંદ સ્વામી આવું કામ કર્યું હતું ને, હા, આદિમાં પોતાનું નામ સમજી લીધું, નીકળી ગયા. બોલો, એવું જ તમે કામ કર્યું છે. અદ્ભુતાનંદ સ્વામી જેવું સંસારને સળગાવીને આવી ગયા, તમને ધન્ય છે. તમે તો જુવાન ઉંમરે માયા જીતીને આવ્યા, આવું તો કોઈક જ કરી શકે. આવું સ્વામી બોલ્યા ત્યારે ભગવાન દાસજી કહે છે, સ્વામી એ તો આપનો સમાગમ અને આપની કૃપાનું ફળ છે. લ્યો, આવી સામર્થ્ય, આવી તાકાત એ ક્યાંથી આવે છે? ભગવાન દાસજી કહે છે, બસ તમારી કૃપાથી, તમારા સમાગમના યોગે કરીને. આજે સંસાર છોડવો હોય ને એને એક જ વસ્તુ કરવી પડે, સમાગમ કર્યા કરો એટલે સંસાર છૂટે. બે પ્રકારે છૂટે, હો જેને હાવ છોડવો હોય તન મન બે પ્રકારે એ પણ સમાગમ કરી શકે છે, અને જેને ખાણી ખાલી મનથી છોડવું હોય, સંસારમાં કદાચ વર્ષો વયા ગયા હોય અને હવે સંસારી થઈને રહેતા હોય પણ મનમાં સંસાર ન બેહે એની માટે તેને સમાગમ કરવો પડે. સંસારમાં હોય એનો અર્થ એમ નથી કે સમાગમ ખાલી જે ત્યાગી થવાનો હોય એને જ કરવાનો હોય. ગુણાતાનંદ સ્વામીને આવી વાત કરે, ગુણાતાનંદ સ્વામીના સમાગમથી ભગવાન દાસની સ્થિતિ બહુ ઊંચી થઈ ગઈ હતી. ભગવાન દાસને ધ્યાનનું અંગ હતું. ભગવાન દાસજી નક્ષથી શિખા પર્યંત મહારાજની મૂર્તિને મૂર્તિના ધ્યાનનો અભ્યાસ કરતા હતા. સ્થિતિ અતિ ઊંચી થઈ, મૂર્તિ ધ્યાનનો અભ્યાસ, ચરણથી ધ્યાન શરૂ કરે અટકે નાભિની પાસ. ચરણારવિંદથી મહારાજની મૂર્તિનું ધ્યાન કરવાનું ચાલુ કરે એમ કરતા 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 નાભિકમળ પાસે આવે ત્યાં અટકી જાય. અને એ નાભિમાં કમળનું ધ્યાન કરતા કેટલો સમય વયો જાય એ કાંઈ ખબર નહોતી પડતી. એટલે ખબર નહોતી પડતી કે કેટલો સમય વયો જાય છે. અને એ નાભિકમળની ઉપર પછી મહારાજની મૂર્તિનું ધ્યાન થતું નહોતું. એટલે એકવાર ભગવાન દાસજીએ પોતાની મૂંઝવણ ગુણાતાનંદ સ્વામીને જણાવી કે સ્વામી આવું થાય છે, નાભિકમળ સુધી અટકાય છે, આપણે તો ચરણના અંગૂઠાથી ચાલુ નહીં થતું કા. ગુણાતાનંદ સ્વામી કે પૂર્વે બ્રહ્માજી નાભિનો પાર લેવા નાભિકમળની નાળમાં 100 વર્ષ સુધી ચાલ્યા તો એ પાર પામી શક્યા નહીં. એ તો ભગવાનની નાભિકમળ જ એવી છે, આપણે એથી બહાર ક્યાંથી નીકળી શકીએ. આ મુક્તની વાર્તાલાપો. ગુણાતાનંદ સ્વામી કહે, નાભી કહુ નાથની તેનો બ્રહ્મા ન પામે પાર, સંત કૃપાથી સાધીજી ધ્યાન પ્રભુનું અપાર. ભગવાન દાસે હાથ જોડીને કહ્યું, સ્વામી મારા ઉપર કંઈક દયા કરો, કંઈક કૃપા કરો કે મને નાભીથી આગળ વધાય અને ભગવાનના મુખારવિંદનું પણ ધ્યાન થાય. અને શિષ્યની ઉત્કૃષ્ટ શ્રદ્ધા જોઈને સદગુરુને હોશ કેમ ન આવે. સ્વામીએ ભગવાન દાસજીને માથે હાથ મૂકી અને ભગવાન દાસજીને સમગ્ર ચેતાતંત્રમાં અપૂર્વ દિવ્ય ઉર્જાનો સંચાર થયો અને ભગવાન દાસને ભગવાનની મૂર્તિ સિદ્ધ થઈ ગયેલો. આટલી જ વાર સંત માથે હાથ મૂકી દે અને સંકલ્પ કરે, મૂર્તિ સિદ્ધ થઈ ગઈ. કેવી મોટી પ્રાપ્તિ! અને ત્યારબાદ વાલા ભક્તો, ભગવાન દાસજી ધ્યાની ભગવાન દાસજી તરીકે પ્રસિદ્ધ થયા. ત્યાર પછી એવી રીતે ઓળખાતા હતા. ગુણાતાનંદ સ્વામીની આજ્ઞાથી ભગવાન દાસજી સ્વામી માળિયામાં રહી આંબાના બગીચાનું જતન કરતા હતા અને સાથે સાથે સત્સંગને પણ સમૃદ્ધ રાખતા હતા. બંને કામ કરતા હતા. એકવાર ભગવાન દાસજી મધ્યરાત્રિએ ધ્યાન કરતા હતા અને ધ્યાન કરતા કરતા એમના મનમાં એક સંકલ્પ થયો. આંબા બગીચા માળીએ લેતા ભગવાન દાસ સુખ, આંબા બગીચા માળીએ લેતા ભગવાન દાસ સુખ, જે આંબા બગી માળીએ લેતા ભગવાન દાસ સુખ, ભગવાનનું સુખ માણતા હતા. ધ્યાનમાં એક સંકલ્પ થયો, એ ધ્યાન કરતા વિચાર્યો કેવા હશે બ્રહ્માજી ના મુખ, કરતા વિચાર્યો કેવા હશે બ્રહ્માજી ના મુખ, કરતા વિચાર્યો કેવા હશે બ્રહ્માજી ના મુખ. ધ્યાન કરતા કરતા આવો સંકલ્પ થયો કે બ્રહ્માજી ના મુખ ચાર કહેવાય છે, પણ એ મુખ કેવી રીતે હશે? સીધા લાઈનમાં હશે? ચારેય દિશામાં હશે? કેવી રીતે હશે? આવો સંકલ્પ થતા જ એ ધ્યાનમાંથી ઊભા થઈ ગયા, નેત્ર ખુલ્લા કરી નાખ્યા મનમાં થયું અનંત કોટી બ્રહ્માંડના સ્વામીને મેલીને બ્રહ્માજીના સંકલ્પ કર્યા, આ એક બ્રહ્માંડના બ્રહ્માજીના સુકામ યાદ કર્યા, આવો સંકલ્પ કર્યો. ત્યાં તો સામે એક પુરુષ દંડવટ કરતો દેખાયો, રૂપાળી કાયા, શ્વેત વસ્ત્રો અને મુગટ ધરતી ઉપર મૂક્યો અને સ્વામીને દંડવટ કરતા હતા. સ્વામીએ તેના વિશે પૂછ્યું, ભાઈ કોણ છો? તેણે કહ્યું કે હું બ્રહ્મા છું. ખુદ સ્વયં બ્રહ્માજી આવ્યા અને કીધું કે આપે મને યાદ કર્યો એટલે હું હાજર થયો છું. સ્વામી સ્વામીએ કહ્યું, બ્રહ્માને તો ચાર મુખ હોય, તારે તો એક જ છે, તો બ્રહ્મા કેવી રીતે? ત્યારે બ્રહ્માજી કહે, પરમાત્માએ મને એક મુખમાં ચારની શક્તિ આપી છે એટલે ચતુરાનંદ કહેવાઉં છું. આવી વાત બ્રહ્માજી કરે છે ને બ્રહ્માજી ભગવાન દાસજી સ્વામીને વિનંતી કરે છે.
પ્રગટ પુરુષોત્તમના સંત તણાજ દર્શના, પ્રગટ પુરુષોત્તમના સંત તણાજ દર્શના, ઈચ્છા હતી મમ ઉરમા આજ થયો ધન્ય ધન્ય ધન્ય,
આપણને બે હાથ જોડે આપણને કઈક વખાણ કરે ને, ત્યારે આ વસ્તુ આપણા મુખ માંથી નીકળે ને ત્યારે હાચી મોટાઈ કહેવાય. ભગવાન દાસજી સ્વામી કહે છે,
મુજ દર્શને શું વળે જો કરવો હોય બેડો પાર, મુજ દર્શને શું વળે જો કરવો હોય બેડો પાર, હે જૂનાગઢ જઈ ઝૂકજો અક્ષર બ્રહ્મનો અવતાર,
ભગવાન દાસજી સ્વામી કહે છે, અમારા દર્શનથી શું વળશે? જો તમારે બેડો પાર કરવો હોય ને તો જાઓ જૂનાગઢ અને ગુણાતાનંદ સ્વામીના દર્શન કરો તો બેડો પાર થઈ જાય. બ્રહ્માજી કહે, દર્શનની તો ઘણી ઈચ્છા છે પણ અમને અંજવાળાના આવરણ નડે છે. ગુણાતાનંદ સ્વામીની મોટાઈ કેટલી વિચાર કરો. બ્રહ્માજી કહે છે, અમને અંજવાળાના આવરણ નડે છે એટલે દર્શન થતા નથી. જેમ જગતના જીવને અંધારાના આવરણ નડે, અંધારું થઈ જાય ત્યારે કઈ દેખાય નહીં, દેવલોકના દેવને તેમ અંજવાળાના આડા પડે. એમથી મોટા જે સામર્થ્ય વાળા હોય, મોટાઈને પામેલા હોય, એનો તેજ જે હોય ને એથી દર્શન થાય નહીં, એ આડા પડે છે અંજવાળા. બ્રહ્માજી કરે વિનંતી, તમે સાંભળો ભગવાન દાસ, કૃપા કરી મુજ ઉપરે લઈ જાઓ ગુણાતીત પાસ. ભગવાન દાસજી સ્વામીને વિનંતી કરે, તમે કૃપા કરો તો મને ગુણાતીતાનંદ સ્વામીના દર્શન થાય, મને તમે ત્યાં લઈ જાઓ. પ્રાર્થના કરી એટલે સ્વામીને બહુ દયા આવી. એમ થાય ને કે આ બ્રહ્માજી આ બ્રહ્માંડના રચિતા, તેમ છતાંય એમને ઈચ્છા થઈ સંતના દર્શન કરવા, હાલો તમે તારે લઈ જઈએ. બ્રહ્માંડના ઇતિહાસમાં આજ સુધી બ્રહ્માજી ઉપર તપ કરી કરીને બ્રહ્માજી દ્વારા વરદાન મેળવી અને પોતાનું કાર્ય સિદ્ધ કરનારા કેટલા બ્રહ્માજીને મળ્યા હશે. બધાએ તપ કરી કરીને બ્રહ્માજીને રાજી કરે અને રાજી કરીને બ્રહ્માજી જ્યારે દર્શન દેવા આવે અને પોતાનું કાર્ય સિદ્ધ કરે, પરંતુ બ્રહ્માજીનું કાર્ય સિદ્ધ કરાવે એવા સમર્થ પુરુષો તો બ્રહ્માજીને આ વખતે મેળાઓ. બ્રહ્માજીનું કાર્ય સિદ્ધ કર્યું, બ્રહ્માજીએ પોતાના હંસ સમાન આકૃતિ વાળા અને પંચભૂતના આવરણોને ભેદી શકનારા દિવ્ય વિમાનમાં ભગવાન દાસજી સ્વામીને બેસાડ્યા અને વિમાન જૂનાગઢ તરફ પ્રયાણ કરી ઝડપથી એ જૂનાગઢ પહોંચી ગયા. બ્રહ્માજી વિમાનમાં બેઠા રહ્યા. તમે પેલા જરાક પરમિશન લઈ આવો. એટલે ભગવાન દાસજી સ્વામી સભા મંડપમાં ગયા અને ત્યાં ગુણાતાનંદ સ્વામી થાંભલાને ટેકે બેસી અને મહામંત્રનું ભજન કરતા હતા. સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરતા હતા. ભગવાન દાસજી સ્વામી દંડવટ કરવા લાગ્યા અને સ્વામીએ બધું જાણતા હોવા છતાં પણ અજાણતાની જેમ પૂછ્યું કે તમે આ ટાણે ક્યાંથી, અત્યારે અડધી રાત્રિએ? ભગવાન દાસજી સ્વામીએ હાથ જોડીને બધી વાત કરી કે મને આવો સંકલ્પ થયો હતો, તે સામે બ્રહ્માજી ઊભા થયા અને આવ્યા છે એમની મારી હારે. સ્વામીએ વાત સાંભળી એટલે મંદ મંદ હસવા લાગ્યા. આમ મનમાં તો થોડુંક ઓલું નહીં, પણ પછી સ્વામીએ કીધું કે તમે લાવ્યા છો જ બ્રહ્માજીને તો દર્શન કરાવવા માટે, બોલાવો, વાંધો નહીં તમે તારે. એટલે બ્રહ્માજી દર્શને આવ્યા. બ્રહ્માજી દંડવટ કરતા હતા અને ગુણાતાનંદ સ્વામી બ્રહ્માજીને બહુ સરસ મજાની વાત કરે છે. સ્વામી કહે સાંભળો બ્રહ્માજી તમે આ વાત, પુરુષોત્તમ નારાયણ છે પૃથ્વી ઉપર સાક્ષાત, પ્રગટ પુરુષોત્તમ નારાયણ છે. તમે આ વાતને નક્કી કરો, દ્રઢ કરો અને સત્ય લોકના જનને કહે જો નારાયણ ચરિત્ર ગાન, આવરદા પૂરી થયે પામશો આત્યંતિક કલ્યાણ દાન. સત્ય લોકમાં પણ જઈને વાત કરજો કે પ્રગટ પુરુષોત્તમ નારાયણના ચરિત્રનું ગાન કરે, એમના ચરિત્રો ગાય, એટલે જ્યારે આવરદા પૂરી થશે ને ત્યારે એમનું પણ આત્યંતિક કલ્યાણ થાય. કલ્યાણ કરવા માટે સાવ સુગમ ગુણાતાનંદ સ્વામી બ્રહ્માજીને ભલે કે, પણ આપણે જો એ રસ્ત માર્ગ પકડી લઈએ ને તો સુગમતાથી આત્યંતિક કલ્યાણ થઈ જાય. બગડ ભગવાનના ચરિત્રોનું ગાન કરીએ, ભગવાનના ચરિત્રોનું શ્રવણ કરીએ, આટલી વાતમાં આત્યંતિક કલ્યાણ સાધુ કહે છે થઈ જાય. બોલ, એટલે તો મહારાજે પણ કીધું છે ને, મનને ભગવાનના ચરિત્ર રૂપી જાળામાં ઘૂંચવી મેલું, એના જ સંકલ્પ કિરા કરવા, સુગમતાથી કામ થઈ જાય એમ છે. એટલે તમે આવું માનો, સત્યલોકમાં જઈને બધાને વાત પણ કરો તો સર્વેનું આત્યંતિક કલ્યાણ થશે. અને તમે ભગવાનને પ્રગટ જાણી અને ભગવાનનું ભજન કરજો. સ્વામીએ ભગવાનના મહિમાની ખૂબ વાતો કરી અને કીધું તમે આવી રીતે કરજો. બ્રહ્માજી પણ સ્વામીની વાતો ખૂબ ભાવથી સાંભળતા હતા. હા, સ્વામી મીઠી વાણીથી બધી વાત કરે ને બ્રહ્માજી સાંભળે. અને સાંભળીને બ્રહ્માજી કહે છે કે તમ જેવા અક્ષર મુક્ત વળી સર્વોપરિ અવતાર, મુજ બ્રહ્માંડ માં આવ્યા તેનો માય નહીં કોઈ પાર. બ્રહ્માજી કહે છે કે તમે કૃપા કરીને સર્વોપરી અવતાર આ બ્રહ્માંડમાં પધાર્યા અને અક્ષર મુક્ત આ બ્રહ્માંડમાં પધાર્યા, અવતરણ થયું છે આપ સર્વેનું, એથી સર્વે આ બ્રહ્માંડને પાવન કર્યા છે. તમારા દર્શન અને અમૃત વચનથી હું ધન્ય થયો છું. આટલું કહી દંડવટ પ્રણામ કરી અને પછી બ્રહ્માજીએ વિદાય લીધી છે. અને ભગવાન દાસજી સ્વામીને પણ બ્રહ્માજીએ પાછું માળિયા ઉતારવા પડે ને, લાવ્યા હતા ત્યાંથી, એમને ઉતારી અને પછી સ્વયં પાછા સત્યલોકમાં ગયા છે. કેવી સામર્થ્ય, કેવી વાતો પ્રગટ સત્સંગમાં જોવો. કારણ સંબંધ પુરુષોત્તમ નારાયણનો છે એટલે જો આ એક જો છૂટી જાય તો કઈ હાથમાં નહીં આવે. પ્રગટ પુરુષોત્તમ નારાયણના સંબંધે કરીને, એના પ્રતાપે કરીને આ જે કાંઈ પણ વાતો આપણને સાંભળવા મળે છે એના 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 કારણે જ છે. આપણી પણ કદાચ આપણે ભગવાનનું ભજન કરીને આવી સ્થિતિ થઈ પણ શકે, અખંડ ભગવાનની મૂર્તિ હૃદયમાં ધારી પણ શકીએ આપણે, પણ સંબંધ સતત આપણો ભગવાન સાથે જોડાયેલો હોવો પડે તો જ આપણે એના કેપથી ને એના બળથી કંઈક વાત કરી શકીએ. બાકી આપણે આપણું શું થશે એની એ વાતનો કરીએ કે જો આપણું બળ આપણે જોવા જઈએ તો. માટે આવી વાતો સાંભળીને એવું ક્યારે માનવું નહીં કે દેવતાઓને એ બધા ગૌણ છે પછી, ના, એ બધા મોટાઈને પામી જ ગયેલા છે. પણ આ બધાને શું કામ સામર્થ્ય એટલી હતી? કારણ કે એમને એવો સંબંધ હતો પ્રગટ પુરુષોત્તમ નારાયણનો, એવી સ્થિતિ થઈ ગઈ હતી. એટલે આપણે તો બધાને વંદન કરવા યોગ્ય જ છે. એ માળિયા ગામે મીઠા ઠક્કર જે વારે વારે સ્વામીના સમાગમમાં આવતા હતા ને, એ ભગવાનના અનન્ય ભક્ત હતા. અને સ્વામી પાસે આવી સ્વામીનો સમાગમ કરી અને ખૂબ સારો એવો સત્સંગ રાખતા હતા. વિક્રમ સંવત 1897 ની સાલમાં એ મીઠા ઠક્કરને ક્ષય રોગ થયો હતો. અસાધ્ય રોગ તે વખતે ગણાતો હતો. હવે તો એની દવા હતી, પણ એ વખતે એની દવા કાંઈ મળતી નહોતી. અસાધ્ય રોગ ગણાય, રોગ કાબૂમાં આવતો નહોતો. અને એ સમયે સાતોસાત એટલી બધી અંધશ્રદ્ધા હતી, કંઈક થાય એટલે મંત્રેલા દોરા ધાગા એનો સહારો બધા વિશેષ લેતા હતા. હવે એ તો ધીમે ધીમે સત્સંગનો પ્રચાર એટલો બધો થયો એટલે માપે થયું છે. બાકી ઘણા ઘણાને સત્સંગનો કેફ ન હોય, એની નિષ્ઠા ન હોય ને ભગવાનની, આ તો તરત કંઈક થાય, તાવ આવે છોકરાને તરત જઈ આવે ને દોરા ધાગા બાંધે. પણ ભગવાનની મરજી શું હશે એ જાણવાનો પ્રયત્ન ના કરે, એનો આશરો લઈ દોરા ધાગાનો. આપણને એમ થાય કે 2 અઢી 3 4 5 ઇંચના દોરામાં કેટલો બધો વિશ્વાસ આવી જાય કે અનંત કોટી બ્રહ્માંડના ધણીમાં પણ વિશ્વાસ એટલો નહીં બેહે. જેને નિષ્ઠાનો હોય એની વાત છે, તમે બધા નિષ્ઠાવાન હરિભક્તો છો એટલે તમે એવું કઈ કરતા નહીં હોવ. એ સમયે બહુ આ હતું બધું. એ તો ભગવાનને આ પૃથ્વી પર પ્રગટ થઈ અને અંધશ્રદ્ધામાંથી બધાએ જીવને દૂર કર્યા અને ભગવાનના આશ્રિત બનાવ્યા. પણ આ મીઠા ઠક્કરના જે સગા સંબંધીઓ હતા એમણે ખૂબ દબાણ કર્યું દોરા ધાગા બાંધવાનું. પણ મીઠા ઠક્કર તો ભગવાનની નિષ્ઠાને ધરાવતા હતા. એમણે કહી દીધું કે મારા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણની મરજી હશે તો દેહ રહેશે, નહીતર નહીં રહે, બાકી બીજું કાંઈ આપણે કરવાનું થતું નથી. અને સાથે સાથે એમ કીધું કે મારે ગુણાત્યાનંદ સ્વામીના દર્શન કરવાની ઈચ્છા છે તો તમે સ્વામીને તેડાવો. એટલે સ્વામીને બોલાવવા ગયા. તે સ્વામી તો એ વખતે માંગરોળમાં વિરાજમાન હતા. એટલે પરિવારના જનો માંગરોળમાં આવ્યા અને સ્વામીને વિનંતી કરી કે સ્વામી, મીઠાને ક્ષય રોગ થયો છે, કાબૂમાં નથી, એ તમને યાદ કરે છે, માટે તમે પધારો. એટલે સ્વામીએ વિનંતી સાંભળી અને સ્વામી માળિયા પધાર્યા છે. સ્વામીના દર્શન કર્યા એટલે સ્વામીને વાત કરી મીઠા ઠક્કરે, સ્વામી હવે મને તમે ધામમાં તેડી જાઓ, ધામમાં મોકલી દો. અને એટલી વાત કરી ત્યાં તો પાછળ સંબંધીઓ જે બધા ઊભા હતા એમણે કીધું, સ્વામી આ દોરા ધાગા બાંધવા ના પડે છે. મીઠા ઠક્કરને વાત કરી ત્યાં સુધી ઠીક હતું, આ સ્વામીને વાત કરી કે સ્વામી જો એને કંઈક કેદ બાંધવા દે, ત્યાં તો ગુણાતાન સ્વામી બોલા, દોરા ધાગા તો લુગડામાં ખાટલામાં ગોદડામાં કેટલા છે, એ આશરો તો એક ભગવાનનો રખાય, અને જો દોરાથી કામ થતું હોય તો ગોદડું ઓઢીને જ બેઠો તમારો છોકરો, નો કામ થઈ જાય? યલમસ તો સાધુ કેબ ભગવાનનો હોય ને. એટલે સ્વામીએ પછી કીધું કે તમારે ધામમાં જવાની જરૂર નથી અને તમારે સાજુ થવાનું છે, જૂનાગઢથી હું વૈદ્યને મોકલાવું છું. આટલી વાત કરી, આશીર્વાદ આપી અને પછી સ્વામી જૂનાગઢ આવ્યા. અને સ્વામીએ મહારાજને વિનંતી કરી કે તમે વૈદ્યનું રૂપ લઈ અને તમે ત્યાં જાઓ. હા, ખુદ શ્રીહરિજી મહારાજે વૈદ્યનું રૂપ ધારણ કરી અને મીઠા ઠક્કરનો ક્ષય રોગ મટાડ્યો છે. ભગવાનની કૃપાથી મીઠા ઠક્કર સાજા થઈ ગયા. અને દેવાનંદ સ્વામીના કીર્તનમાં લખેલું છે ને, વૈદ્ય મિલાવ્રજ રાજ વિહારી ઔષધ અમૃત પાયા. કામ થઈ ગયું મીઠાભાઈનું, ખુદ ભગવાન આવી અને એમનો રોગ ટાળી દીધો. વિક્રમ સંવત 1912 ની સાલમાં સ્વામી જૂનાગઢમાં ગુણાતીત સભા મંડપમાં બ્રહ્મરસ વરસાવી રહ્યા હતા, ભગવાનની વાતો કરતા હતા સભામાં. તે વખતે રેથણના ગોવિંદ ભગત બેઠા હતા અને ગોવિંદ ભગત સ્વામીની વાતો સાંભળતા હતા, અને સ્વામીની વાતો સાંભળીને એ ભગતને ભાવ સમાધિ થઈ ગઈ અને સમાધિમાં એને બ્રહ્મ તેજ દેખાયું. એટલે ગોવિંદ ભગત બોલી ઉઠ્યા, તેજ 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 એવી ચીસો પાડવા લઈ ગયા. આત્મનિષ્ઠા ન હોય ને એવું બધું હોય ને તો થાય, ચીસો પાડવા લઈ ગયા, બૂમ પાડવા લઈ ગયા. એટલે સ્વામીએ કીધું ભક્તોને કે આ ભગતને છે ને ભંડકમાં પૂરી દો, અહીંયા રાયડું નાખી હારું નહીં. એટલે બધા હરિભક્તો ઊભા થઈ અને એ ગોવિંદ ભગતને લઈ ભંડકમાં પૂરી પાછા સભામાં આવ્યા. સભામાં આવીને જોવે તો ગોવિંદ ભગત સભામાં બેઠા પાસે. એટલે સ્વામી કે હજુ તમે ભંડકમાં કેમ નથી પૂર્યા, અહીંયા બેઠા છે, તમે હું ન્યા ગયા હતા? હરિભક્તો કે સ્વામી અમે લઈને ગયા તમારી સામે, ભંડકમાં પૂરીને આવ્યા છે, પાછા અહીંયા ક્યાંથી આવી ગયા? સ્વામી કે જાઓ જાઓ ફરીથી લઈ જાઓ, હા પાછા પૂરી આવો અને બરાબર હવે છે ને સાકળ વાસીને આવજો. હા, એટલે હરિભક્તો પાછા ઉપાડ્યા ગોવિંદ ભગતને ભંડકમાં લઈ પૂરી સાકળ વાસી પાછા આવ્યા. ત્યાં જોયું ફરી ગોવિંદ ભગત ત્યાં બેઠા હતા. આ બધા ચકરી ખાઈ ગયા, થાય છે હું? હા, ગુણાતાનંદ સ્વામીએ કીધું કે હવે તમે છે ને પાછા લઈ જાઓ સાકળ વાસી, તાળું મારીને પછી આવજો, એટલે પાછા બહાર આવે નહીં. પછી હરિભક્તોએ પાછું સ્વામીએ કીધું એવી રીતે કરી અને તાળું મારીને જ્યાં આવ્યા ત્યાં ફરી ગોવિંદ ભગત બહાર સભામાં બેઠા હતા. ત્યારે વારે વારે આવું થયું એટલે ગુણાતાનંદ સ્વામી બોલ્યા કે હરિભક્તો હવે દાખલો રહેવા દો, એ ભગતની નિરાવરણ સ્થિતિ થઈ ગઈ છે અને કાંઈ હવે આડું આવતું નથી, તમે આવો નહીં પેલા અહીંયા અહીંયા પોગી જાય છે. પણ એ સ્થિતિ તો વાલો ભક્તો જેને અનુભવ થાય ને તે જ સમજી શકે. હો, આપણે ખાલી વાત કરીએ કે એમને, આવા તો અનેક નિરાવરણના પ્રસંગો છે. ગુણાતાનંદ સ્વામીના વચને એમની વાતો સાંભળીને સંતો હરિભક્તોની નિરાવરણ સ્થિતિ થઈ ગઈ હોય. કેટ કેટલા પ્રસંગો છે, કેટ કેટલા સંતો હરિભક્તો એવા છે જેના ગુણાતાનંદ સ્વામીના યોગમાં આવેલા હોય એટલે નિરાવરણ સ્થિતિ થઈ જાય. એ કેવી સ્વામી વાતો કરતા હશે, બસ બેસીને વાતું સાંભળે ને સામે જે બેહેન વાતું જે સાંભળતા હોય સહેજે સહેજે સાંભળી સાંભળીને અંતરમાં જે માયા હોય, જે વાસના હોય, એ બધો જે વિકાર હોય, બગાડ હોય, એ ત્યાગ થઈ જાય અને સ્વામીની વાતોના શબ્દ હૈયામાં વસે એટલે નિરાવરણ સ્થિતિ થઈ જાય, ભગવાનની મૂર્તિ વસી જાય અંતરમાં. કેવી ગજબની વાતો એ સાધુ કરતા હશે. ગુણાતાનંદ સ્વામીની વાતો આપણે સૌ વાંચીએ ત્યારે આપણને એમ થાય કેટલી સાદી ભાષામાં કેટલી વાતો કરી નાખી, હાવ દેશી ભાષા વાપરી છે નહીં. ગુણાતાનંદ સ્વામીના આપણે સૌને એક વાત તો કંઠસ્થ છે જ કે કરોડ કામ બગાડીને મોક્ષ સુધારી લેવો, કદાપિ કરોડ કામ સુધરા તો બોલો તો હું, એમ અધૂરું મૂકી દીધું છે સ્વામીએ. આવું છે પણ એ વાતને કંઠસ્થ કરીએ છીએ એનો મર્મ સમજવાના પ્રયત્ન આપણે કરવું. આપણે હું એમ નથી કહેતો કે કરોડ કામ બગાડી દેવા હો, પણ મોક્ષને આડું જે આવે એને આપણે મૂકવું પડે એક બાજુ, એનો અર્થ એમ થાય. આપણા અત્યંતિક કલ્યાણ કરવાને માટે જે જે આપણને નડે છે, જે જે આડું આવે, ભલે એ વસ્તુ પદાર્થ કે વ્યક્તિ હોય, એને આપણે એનો ત્યાગ કરવો પડે અંતરથી, ત્યારે મોક્ષ થાય, એનું કામ સુધરે, બાકી થાય નહીં. બહુ મોટી વાત હાવ સાદી ભાષામાં સ્વામી કરી છે અને આપણે સર્વે વાલા ભક્તોએ સ્વામીની વાતોનો અભ્યાસ અવારનવાર કરીએ છીએ, વાતો વાંચીએ છીએ. આવી વાતો વાલા ભક્તો મળે નહીં હો, કરોડો રૂપિયા દેતા પણ આવી વાતો મળે નહીં. સ્વામીના વચન અનેક એવા હતા સાંભળી સાંભળીને નિરાવરણ સ્થિતિને પામી ગયા, એ ભગવાનના ધામ સુધી દ્રષ્ટિ પોગી ગઈ એની. પછી આ લોકમાં કાંઈની દ્રષ્ટિ રહી જ નહીં, કાંઈ દેખાય નહીં. એવા જ એક હતા સ્વામી માધવદાસજી, એ પણ સમાધિ થતી હતી, પણ એ સ્વામીની વાત વાલભક્તો આપણે આવતીકાલે સાંભળશું. બહુ સરસ વાત છે, સમાધિમાં જઈને એમને શું ભગવાને વાત કરી એ વાત તમારે સાંભળવી હોય ને તો પહેલા આવજો, કારણ કે પહેલી વાત આવશે, છેલ્લે આવશો એ નહીં સાંભળવા મળે. માટે વાલા ભક્તો અત્યારે કથાનો